તારીખ 6/10/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 692 અને 693 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 404
વિપરીત દ્રષ્ટિ તે સંસાર નું સાધક છે. આત્મ સ્વરૂપ એક જ ઉપાધિ છે, આશ્રવ ને બંધ તત્વો હેય છે. આશ્રવ ના પિતા પેટમાં પુણ્ય પાપ આવી જાય, પુણ્ય આશ્રવ હોવાથી અને સમર નિદ્રા મોક્ષ તત્વ ઉપાધિ છે તેવી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ તો મોક્ષ ની સાધક છે. પણ એનાથી વિપરીત દ્રષ્ટિ હોય કોઈ એમ કહે કે અમને આશ્રવ પણ ઉપાધિ છે અને સંવર પણ ઉપાધિ છે. કથનચિત આશ્રવ ઉપાધિ છે અને કથનચિત સંવર ઉપાધિ છે. કથનચિત આશ્રવમાં પુણ્યાશ્રવ અને સંવર તો ઉપાધિ છે જ. એ પ્રકારની જે બીજા તત્વોની વિપરીત દ્રષ્ટિ છે તે સંસારની સાધક છે. એ સંસારને સાચશે, સંસારને સાચશે એટલે કે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થવું, પોતાની સ્વાનુભૂતિ રહિત થવું, સ્વાનુભૂતિમાં ન આવી શકવું અને વર્તમાન અશુદ્ધતામાં જ તન્મય થઈને પરિણામ કરવું રોકાઈ જવું, તે સંસારનું સાધક પણ છે. કેમ કે સંસરણ મિતિ સંસાર, સ્વરૂપમાં નહીં રહેતા વિભાવમાં સર્વું થાય છે, આખો આત્મા એમાં આવી જાય છે, પોતે આખે આખો એમાં પોતાનો અનુભવ કરે છે, એ જ સંસાર છે. એ સંસાર તત્વોની વિપરીત દૃષ્ટિને કારણે છે એમ કેમ છે. જે તત્વની વિપરીત દ્રષ્ટિ છે એટલે હે ઉપાદેયનો જે વિવેક થવો જોઈએ તત્વ દ્રષ્ટિએ, જે સાત તત્વો અથવા નવ તત્વો કયા છે એમાં તત્વની દ્રષ્ટિએ હે ઉપાદેય પણ શું છે, આ વસ્તુ ચોક્કસ રહેવી જોઈએ. ચોક્કસ રહેવી જોઈએ એટલે એમાં ફેરફાર ન ચાલે, નહીં તો દ્રષ્ટિ વિપરીત થાય છે. દ્રષ્ટિનો વિપર્યાસ સંસારનો સાધક છે. જો આત્માના લક્ષ્ય સંવર નિજરા મોક્ષને ઉપાધિ કરવામાં ન આવે, એટલે ગ્રહણ કરવામાં ન આવે, પરિણમવામાં ન આવે, તો દ્રષ્ટિ વિપરીત હોવાને લીધે આશ્રવ અને બંધ તત્વનું સાધક પણ થતા એનું ફળ સંસારનું પરિભ્રમણ આવે છે.
બરોબર,
ચાર ગતિનું પરિભ્રમણ. બહુ પાયાનો વિષય છે આ મુદ્દાનો. રાગ તે તો રાગ છે, રાગ છે એ તો રાગ છે, અને સ્વભાવ તે સ્વભાવ છે, વિભાવ તે વિભાવ છે, અને સ્વભાવ તે સ્વભાવ છે, નિમિત્ત તે નિમિત્ત છે, આમ બધું ભિન્ન ભિન્ન છે. એમ રાગ તે રાગ છે, આત્માનો સ્વભાવ મૂળ સ્વભાવ તે સ્વભાવ છે, મૂળ સ્વભાવ અવસ્થામાં ઉત્પન્ન વિભાવ અને વિભાવનું નિમિત્ત બાહ્ય પદાર્થ નિમિત્તે નિમિત્ત છે, કર્મનો ઉદય વગેરે, એમ સ્વતંત્ર તત્વોની રુચિ કરતો નથી અને પુણ્યથી ધર્મ માને તે મિથ્યા દ્રષ્ટિ છે, તેમ ફળ સંસારમાં રખડવું તે છે. બહુ ટૂંકું છતાં એકદમ સ્પષ્ટ છે. શું કહે છે કે પોતાનો જે સ્વભાવ એ તો પોતાનું સ્વરૂપ છે, એ કેમ છોડવા યોગ્ય હોઈ શકે, એ કેમ ત્યાગવા યોગ્ય હોઈ શકે, એટલે એનું હે પણ કેમ હોઈ શકે, એનું તો હે પણ પ્રશ્ન નથી. હવે જે રાગ છે એ અવસ્થામાં ઉત્પન્ન વિભાવ છે, વિભાવ હોવાથી દુઃખરૂપ છે, અને દુઃખરૂપ છે તેથી અંગીકાર કરવા લાયક નથી, એ છે, ત્યાગવા યોગ્ય છે. નિમિત્ત તો પરગ્રહ છે, એનો ગ્રહણ ત્યાગ તો આત્માને વિશે જ્યાં સંભવિત નથી, આત્મા એનો ગ્રહણ ત્યાગ કરી શકતો નથી, પછી એને તો કઈ ગ્રહણ કરવું ત્યાગ કરવું એ પ્રશ્ન એને માટે રહેતો નથી. યથાયોગ્ય સ્થાનમાં કુદરતી એની જે વ્યવસ્થા છે એમ જ થાય છે, બીજી રીતે તો એની વ્યવસ્થા થતી નથી. વિભાવ દુઃખરૂપ નથી લાગતો, એનું કારણ કે વિભાવમાં રસ છે. નાનું બાળક 4 વર્ષનું હોય, 2 કિલો 3 કિલો વજન ઉપાડી ન શકે, અથવા માંડ માંડ ઉપાડી શકે, તો હોંશથી શું કે ઉપાડીશ, મારે ઉપાડી દોડવું છે એમ કે, પણ તું ઉચકી ન શકતો દોડવાનો ક્યાં સવાલ છે લઈને, પણ હોશ એવી કરે છે, તો એ ઉપાડવામાં એને કષ્ટ છે એનો ખ્યાલ તો આવતો નથી. જે એને રુચિ છે, ઉત્સાહ છે, વિભાવની રુચિ છે અને વિભાવનો ઉત્સાહ છે, વિભાવનો જે રસ છે, વિભાવનું વેદન એને રૂચે છે, ઠીક લાગે છે, અંદરમાં ઇષ્ટ લાગે છે, તો એને દુઃખ ક્યાંથી લાગશે? નહીં લાગવાનું આ કારણ છે, એ રૂચે છે, ઇષ્ટ લાગે છે, એનો રસ આવે છે, એથી દુઃખરૂપ હોવા છતાં દુઃખરૂપ નથી લાગતું. કેમ કે એની સુખની કલ્પના, નિશ્ચિત કરેલું સુખ કલ્પિત છે, પણ નિશ્ચિત કરેલું છે કે આ સુખરૂપ છે, એને મટાડ્યો નથી, એ નિર્ણય નિશ્ચય બદલાયો નથી, ફેરફાર કર્યો નથી, નિશ્ચય ફેર્યો નથી, દુઃખ ન લાગે, વિભાવ દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી વિભાવથી ભેદ જ્ઞાન કેવી રીતે થશે? જ્યાં સુધી વિભાવથી વિભાવ દુઃખરૂપ હોવા છતાં દુઃખરૂપ ન લાગે, તો એનાથી છૂટવાનું કેવી રીતે બનશે? ભેદ કરવાનો પ્રયત્ન, જુદા પડવાનો પ્રયાસ કેવી રીતે થાય? એટલે બહુ પોતાની ઊંડી તપાસ માંગે એવો વિષય છે. ચાલતા પરિણમન માં પણ પોતાની બહુ ઝીણવટ ભરી સૂક્ષ્મતાથી ઊંડી તપાસ કરવી પડે ત્યારે પોતે ક્યાં ચાલે છે એની એને ખબર પડે, કઈ બાજુ ચાલે છે એને ખબર પડે. જે હેય તત્વ છે એનું હેય પણ તો આવે નહીં ને એનું ઉપાધેય પણ રહ્યા કરે તો એ સંસારનો સાધક પણ થાય છે. ચોખ્ખી વાત છે કે તત્વોની વિપરીત દ્રષ્ટિ એ સંસારની સાધક છે, એ સંસારને સાધશે. ચાર ગતિના જન્મ મરણનું મૂળિયું શું છે આ વાત તો શોધી કાઢવી જોઈએ.
બરોબર
કે વર્તમાન ચાલતો જે રાગ દુઃખ રૂપ છે એની રૂચિ છે ને એનું ઉપાદેય પણ છે, એ જ સંસારનું સાધક છે. બહુ મોટી નાની ગડબડ નથી પણ એ બહુ મોટી ગડબડ છે. શું કહે છે કે સ્વભાવની જીવ રુચિ કરતો નથી, નિમિત્ત અને રાગની રુચિ છોડતો નથી. રાગની રુચિ કરે છે એટલે રાગના નિમિત્તોમાં પણ એને પ્રેમ થયા વિના રહેતો નથી. અને બારમાં સ્થૂળ બુદ્ધિથી પુણ્યથી ધર્મ માને છે. પુણ્યથી ધર્મ માનનારાઓ સ્થૂળ બુદ્ધિવાન છે એમ અહીંયા કહે છે. કેમ કે નવ તત્વની અંદર આશ્રવ અને બંધ તત્વમાં એનો ચોખ્ખો સમાવેશ થાય છે. આત્માને આશ્રવ ને બંધ કઈ રીતે ઉપાધિ હોય શકે કે એ તો બુદ્ધિગોચરપણે પણ સંમત થાય એવું નથી, છતાં એની ઉપાધિતા એનાથી ધર્મ માનવું, ધર્મ નથી તો ધર્મનું કારણ પણ માનવું એ વગેરે પ્રકાર છે. તે સ્પષ્ટપણે મિથ્યાત્વને સૂચવે છે અને એ મિથ્યાત્વનું ફળ અનંત સંસારમાં રખડવું તે છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરવું એ મિથ્યાત્વનું ફળ છે. પરિણામ ને કરે છે એથી આગળ તો એની મર્યાદા નથી, પણ બીજા જીવો પોતે પોતાની રૂચિ થી અનુસરે છે. ગમતી તમને ગમતી હોય એવી વાત હું કરું, સારું લાગે મીઠું લાગે વિભાવમાં દુઃખ નથી લાગતો વાંધો નહી, ન લાગે તો વાંધો નહી એમ ને ચાલે. હોય ચાલ્યા કરે જે તો તમને જો તમે હજી ગ્રસ્ત છો ને હોય વિભાવમાં દુઃખ ના લાગે તમને તો ચાલે, તો તત્વનો વિચાર કરવો, શાસ્ત્રનું વાંચન રાખવું, શાસ્ત્રનું શ્રવણ રાખવું, ન લાગે તો કઈ વાંધો નહીં. વિભાવનું દુઃખ નથી લાગતું તો એ વેદના નહીં થવા દે. ભેદ જ્ઞાન નહીં થાય તો કોઈ રીતે સમ્યક્ત્વનો અવસર નથી. પાયાની વાત જ એ છે કે વિભાવનું પહેલેથી જ દુઃખ લાગવું જોઈએ. નહીતર બીજું શું કરવાનું છે? એ સિવાય શું કરવાનું છે? જો ભેદ જ્ઞાન સિવાય બીજું કઈ કરવાનું છે એમ જો, તો એ મોક્ષ માર્ગ ની તો વાત નથી. પછી એ મોક્ષ માર્ગ ને છોડીને બીજી બધી વાતો છે. એ તો દુનિયામાં હજારો પ્રકારે ચાલે છે. ધર્મના બાને, ધર્મના નામે ને ધર્મના બાને ઉન્માર્ગ ને સેવનારાઓ વેદ જ્ઞાન નો વિષય છોડીને અનેક પ્રકારે ધર્મ મનાવે છે ને માને છે. એ મોટી ગડબડ છે. એમ બધા તત્વો સ્વતંત્ર છે. રાગ ભિન્ન છે, સ્વતંત્ર છે એટલે ભિન્ન ભિન્ન પણ લેવું છે. રાગ ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, નિમિત્ત ભિન્ન છે, બધા તત્વો ભિન્ન ભિન્ન છે. એમ બધાની ભિન્નતાની રુચિ કરવી જોઈએ. નિમિત્ત મને લાભ કરે ને રાગ મને સુખદાયક છે, એમાં એ ભિન્ન ભિન્ન તત્વો રહેતા નથી. અને પુણ્યથી ધર્મ માને એ બધા વિપરીતતાના લક્ષણો લીધા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે અને તેનું ફળ સંસારમાં રખડવું તે છે. અનંત સંસારમાં રખડવું એ મિથ્યા દર્શન મૂળ કારણ છે એનું. પછી તો જે શુભાશુભ ભાવો થાય છે એ એને સહાયક થાય છે સંસારના ફળ ભોગવવામાં. તો બાકી એનું મૂળિયું છે એ તો મિથ્યાત્વ છે. આમ તો શું છે કે આત્મા તો જ્ઞાયક જ્યોત છે, જ્ઞાનની જ્યોત છે આત્મા, અને સદાય પ્રજ્વલિત છે. ચૈતન્ય સ્વભાવ દ્વારા તે સદાય અનુભવમાં આવે એવું પ્રગટ તત્વ છે, પ્રસિદ્ધ તત્વ છે. છતાં રાગના રસમાં અને રાગની રુચિમાં એનું અસ્તિત્વનું જ આખું ઉલ્લંઘન થઈ જાય છે. એ છે કે નહીં એનો પત્તો નથી રહેતો. આ રાગ છે ને આ બધું છે. જેટલી કોઈ ઉપાધિના નિમિત્ત છે, પોતાના કર્મોદયના કારણે જેટલા કોઈ ઉપાધિના નિમિત્ત છે જેના ઉપર એનું લક્ષ જાય છે કે આ મારા, એ બધા ઉપાધિના નિમિત્ત છે. અને એ નિમિત્તોને આશ્રય જે ઉપાધિ ભાવ છે એમાં જીવનું સર્વસ્વ જાણે આવી જાય છે. એમાં સર્વસ્વપણે માનીને એનું એમાં સર્વસ્વપણું અનુભવીને જીવ પોતાના સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને એમાં સર્વસ્વ થઈ ગયું હોવાને લીધે આત્મા જે પોતાનું સર્વસ્વ છે, અનંત ગુણ નિધાન, અનંત સુખ નિધાન, એ જે પોતાનો અનંત સ્વભાવ તે પોતાનું સર્વસ્વ છે તે જાણે છે. અસ્તિત્વ નથી. પરની હસ્તી પોતા રૂપે સ્વીકારતા નિજની પોતાની હસ્તીને જ ભૂલે છે, પોતાની હૈયાતીને ભૂલે છે. ખોવાઈ ગયો રાગની રુચિમાં, નિમિત્તની રુચિમાં, પુણ્યની રુચિમાં ખોવાઈ ગયો આખે આખો. પુરુષાર્થ માર્ગ એવો વિષય છે.
બરોબર.
જે રીતે જીવનનું ગાડું ચાલી રહ્યું છે એમ નહી, એનાથી પાછો ફરીને પુરુષાર્થ દ્વારા પોતાના જ્ઞાયક સ્વભાવનું, પોતાના જ્ઞાયક તત્વનું અસ્તિત્વ પકડી લેવું, પુરુષાર્થી અસ્તિત્વને પકડી લેવું, આ કર્તવ્ય છે. નહીતર અનંત સંસાર ઊભો છે એમાં કુદરતી જે વ્યવસ્થા છે એમાં કોઈની સિફારસ કામ આવતી નથી. ભાઈ એને ઘણા ઉપવાસ કર્યા છે માટે એને છોડી દો, અને ઘણા દાન દીધા છે માટે છોડી દો, અને તો જીન મંદિર બંધાવ્યા છે માટે એને છોડી દો, એની કામ આવે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ક્રમે ઉપયોગ રૂપ હોય એમ બને નહી. આ વિષય શ્વેતાંબર શાસ્ત્ર નો છે.
બરોબર.
શ્વેતાંબર શાસ્ત્ર માં અરિહંત ભગવાન ને જ્ઞાનોપયોગ અને દર્શન ઉપયોગ બંને કેવળ દશાએ સ્વીકારવા છતાં એનો ક્રમ પડે છે એમ એમ નિરૂપણ છે. પ્રથમ દર્શન ઉપયોગ થાય કેવળીને, અને પછી જ્ઞાનોપયોગ થાય જેમ છદ્મસ્તને થાય છે તેમ. એ વિષય ઉપર સ્પષ્ટીકરણ છે કે પૂર્ણ ભાવો પ્રગટ થયા પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એ પૂર્ણ ભાવો પ્રગટ થયા, અનંત ચતુષ્ટય પ્રગટ થયા પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ક્રમે ઉપયોગ રૂપ હોય એમ બને નહીં. એનો ઉપયોગ ક્રમથી ઉત્પન્ન થાય એવું ન બને.
બરોબર.
આ તત્વની ખૂબ છે. તાત્વિક દ્રષ્ટિનું નિરૂપણ આવી ભૂલ ન ખાય. અરિહંતની વિશે છદ્મસ્તની જેવી કલ્પના બીજા કેટલાક મુદ્દાઓમાં પણ ત્યાં નિરૂપણ થયેલી જોવામાં આવે છે. મોક્ષ તત્વની ભૂલ છે. તત્વ દ્રષ્ટિ એટલે એ નવ તત્વમાં તો એ મોક્ષ તત્વની ભૂલ છે. મુનિ દશાની ભૂલ છે એ સંવર અને નિર્જરા તત્વની ભૂલ છે. તો કહે છે કે એવું બનતું નથી. સર્વગુણ શુદ્ધ થયા એમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ તો એક ચેતનાનો જ પ્રકાર છે. એક જ ચેતનાના બે વિભાગ છે, જ્ઞાન અને દર્શન. દર્શન એટલે અહીંયા સિદ્ધાંત, દર્શન એટલે દર્શન ઉપયોગ. જે અતિન્દ્રિય દર્શન ઉપયોગ છે, જે સંપૂર્ણપણે નિરાવરણપણે પ્રગટ થઈ ગયો છે, પછી જો એમાં ક્રમ પડે તો એ આવરણને સૂચવે છે. એને કેવળ દર્શન પણ કહેવું ને એને ક્રમથી બંધ રાખવો એમ કહો, જે છદ્મસ્તને આવરણને કારણે બંધ પડે છે. એવું આવરણ હોય તો એને કેવળ દર્શન ઉપયોગ કહીએ એમ ન બને. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એક સાથે પરિણમે છે. કેવળી ભગવાનને એક સાથે પરિપૂર્ણ કેવળ જ્ઞાનનો ઉપયોગ છે અને કેવળ દર્શનનો ઉપયોગ છે, એક સાથે છે.
બરોબર.
કહે છે કે પૂર્ણ ભાવો પ્રગટ થયા પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ક્રમે ઉપયોગરૂપ હોય એમ બને નહીં. જે જીવ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનો ક્રમે ઉપયોગ માને છે તેને સમ્યક ભાવ પ્રગટ્યો નથી. સમ્યક ભાવ એટલે ચોથું ગુણસ્થાન છે ત્યાં તો. સમ્યક ભાવ તો પહેલા ચોથા ગુણસ્થાને પ્રગટે છે એટલે શ્રદ્ધાનો ફેર બતાવે છે. જે જીવ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનો ક્રમે ઉપયોગ માને છે, ક્રમથી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટે છે એમ માને છે, તેને તે કેવળ જ્ઞાનીના સ્વરૂપનો ખ્યાલ નથી. કેવળ જ્ઞાનના સ્વરૂપનો ખ્યાલ ચોથા ગુણસ્થાને આવી જાય છે. મોક્ષ તત્વનું જ્ઞાન તો નવ તત્વમાં થઈ જાય છે. બહુ સરસ વિષયનો છે નિર્જરાધિકારમાં કે એક આત્માનું જ્ઞાન થતાં સર્વ તત્વોનું જ્ઞાન યથાર્થ થાય છે. તેથી સમ્યક દ્રષ્ટિને અમૂંઢ દ્રષ્ટિ કયો છે. મૂંઢ દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ તે મૂંઢ દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ છે તે અમૂંઢ દ્રષ્ટિ છે. સમ્યત્વના જે આઠ અંગ છે નિશંકિત નિકાંક્ષિત એમાં એક અમૂંઢપણું એનું અંગ છે. પ્રયોજનભૂત તત્વમાં સમ્યક દ્રષ્ટિને મૂંઢતા થતી નથી. મૂંઢતા થતી નથી એટલે એનું અયથાર્થપણું થતું નથી. એક આત્માનું જ્ઞાન થતાં સર્વ તત્વોનું યથાર્થ જ્ઞાન થાય છે. આવું અમૂંઢપણું પ્રગટે છે. સાતમા ભાગ 232 ગાથા છે. આમ તો મૂંઢ એટલે મૂંઝાય ને મૂંઢાઈ જાય ને મૂંઢાઈ જાય ને મૂંઝાઈ જાય અને મૂંઢ પણ ઉકેલ છે. પણ સમ્યક દ્રષ્ટિ ક્યાંય મૂંઝાતા નથી ને મૂંઢાતા નથી. કેમ કે તેનું જ્ઞાન યથાર્થ છે. એક આત્માને જાણ્યો હોવાથી એનું જ્ઞાન યથાર્થ છે. ઘણી વાતો લીધી છે. ધર્મીની દ્રષ્ટિ એક નાયક ભાવ ઉપર છે, તેથી ક્યાંય એને મૂંઝવણ નથી, મૂંઢપણું નથી. જેમ કે કોઈ મિથ્યા દ્રષ્ટિઓને નો સત્કાર મોટા હાથીથી થતો હોય, હાથી લાવીને એનો આદર સત્કાર કરે, માન આપે, ભાઈ આવવાના છે, હાથીથી એને ફૂલની માળા પહેરાવો, હાથીને બોલાવીને સ્વાગત કરો એનું. એવા સ્વાગત થતા હોય અને કોઈ ધર્માત્માનો લોકો અનાદર કરતા હોય, હડહડ કરતા હોય અને કાઢો અહીંથી, બહાર કાઢો, એને બહાર કાઢો એમ કરે. પણ આમ કેમ એમ જ્ઞાની મૂંઝાતો નથી. એવા દાખલા એવા છે. એ બધી જળની સ્થિતિ છે એમ જ્ઞાની જાણે છે. ધર્મીને સગવડતાનો અભાવ હોય ને પાપીને સગવડતાનો પાર ન હોય. દાખલો આપ્યો છે. અમેરિકામાં એક માણસને જનાવરો કાપવાનું કતલખાનું 1.5 માઇલ લાંબુ છે. 1.5 માઇલમાં પથારો છે, એવડું મોટું કારખાનું છે. યંત્રો ગોઠવા છે ઓટોમેટિક કે 1.5 માઇલમાં જેટલા ઢોર હોય એને કાપી નાખે. મોટો ધનાઢ્ય છે. અને બીજી બાજુ કોઈ ધર્માત્મા મહામુનિ સંત હોય એને ઘાણીમાં ઢાલીને પી લે, આવા જગતના તમાશા છે એમ કે છે. આવો પ્રસંગ કેમ એમ ધર્મી ને મૂંઝવણ ને મૂંઝતા થતી નથી. મહાપાપી હોય અને પુણ્ય ઉદય હોય અને પવિત્રતા નો એકદમ પ્રકાશ કર્યો હોય, મહાપવિત્ર દશામાં જુલનારા સંત હોય અને પ્રતિકૂળતાઓ દેખવામાં આવે, લોકો એને પ્રતિકૂળતા કરે. સંત ને કોઈ પ્રતિકૂળતા છે? એ તો એની મસ્તીમાં આનંદ. એને તો સંભાવ છે, અમૂળ દ્રષ્ટિ રહે છે. બધા ભાવોમાં મોહ નો અભાવ હોવાથી તે અમૂળ દ્રષ્ટિ છે. ક્યાંય મોહ નથી, આ ઈષ્ટ છે, અનિષ્ટ છે. તે મૂંઝાતો નથી. તે મૂંઝાતો નથી કે આ શું, અમને આવા આત્માના આરાધકોને આમ કેમ, એમ એને થતું નથી. મૂંઝાતો નથી કે આ શું, અમને આવા આત્માના આરાધકો ને આમ કેમ, એમ એને થતું નથી. એ તો જોવે છે કે જગત માં એ જળ ની સ્થિતિ પૂતગળ ના ખેલ બધા એવા ચાલ્યા કરે, મારે કઈ લેવા દેવા નથી. જનાવર કાપીને રૂપિયા મળ્યા, એને માન્યું છે કે મને રૂપિયા મળ્યા, એને એના આત્મામાં રૂપિયા ગયા નથી, આવ્યા નથી, પણ એને મૂનતા થઈ છે કે મને આવ્યા. એ રૂપિયા રૂપિયામાં પીડ્યા રહેશે, પછી એવી જશે. જો એને આવ્યા તો હારે જવા જતા. બધા ભાવોમાં એને યથાર્થતા હોય છે, એટલે કે દેવ ગુરુ ધર્મ આદિ બધા ભાવોમાં જ્ઞાનીને ક્યાંય મૂંઝતા નથી. ભગવાન કેવળીને આવું કેવળ જ્ઞાન કે જે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકના અનંત દ્રવ્યુણ પર્યાયોને જાણે, એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપે જાણે છે. જ્ઞાનીને એમાં મૂંઝતા કે સંદેહ નથી. સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, ભલે ઉઘાડો થયો પણ તત્વનો એને યથાર્થ પણ છે. પુણ્ય ભાવને, પાપ ભાવને, નીતને, સંયોગને ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થના સારું સ્વરૂપને જ્ઞાની યથાર્થ જાણે છે. આ કહે છે કે સર્વ પદાર્થના સ્વરૂપને, ભાષા તો લખો, એક ભગવાન આત્માને જાણ્યો તો સર્વ પદાર્થના સ્વરૂપને જેવા છે તેવા યથાર્થ જાણવાની શક્તિ સંકિતિમાં પ્રગટ થઈ ગઈ છે. આ સમ્યક દર્શન અને આત્મજ્ઞાનની મૂળ વાત જ લુપ્ત થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, દાન કરો, એમ પ્રરોપણા ચાલે છે, પણ એનાથી પુણ્ય થાય ને ભાવ મળે, પણ ભાવ કટી ન થાય. મુદ્દો એ લીધો છે કે એક આત્મા જાણ્યો છે ત્યાં એને સર્વ ભાવો જાણવાનું યથાર્થ પણ પ્રગટ થઈ ગયું છે. ક્યાંય મૂંઝાતા નથી. બહુ દાખલા લીધા છે. જો કોઈ પ્રથમ મહાપાપી હોય ને કારણ પામીને સંકિત પામે, પાપના પરિણામ ઘણા થઈ ગયા હોય, પછી વળી સંકિત થઈ જાય કોઈ કારણથી, એટલે પોતે અંતર્મુખ થાય એવો કોઈ ઉપદેશ મળી જાય, પછી ઉગ્ર પુરુષાર્થ દ્વારા કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય, બહુ અલ્પકાળમાં આ સ્થિતિ ભજી જાય. જેમ કે આ મુગોદ માંથી આવીને ભરતના પુત્રો થયા, ભરત રાજાના પુત્રો થયા પછી તરત જ 8 વર્ષે સમોસરણ માં દીક્ષા અંગીકાર કરીને કેવળ જ્ઞાન લીધે છે. નિગોદ માં હતા તો ઘણા પાપ ને કારણે હતા. ત્યારે કોઈ ધર્માત્મા લાખો વર્ષ સુધી ચારિત્રમાં રહે અને મોક્ષ ન પામે, સાધક દશામાં રહે, ધર્માત્મા છે. તો સમ્યક દ્રષ્ટિ ત્યાં મૂંઝાય નહીં કે આમ કેમ થાય છે. આ તે પર્યાયમાં મૂંઝાય નહીં ને પર્યાયમાં ભૂંચાય પણ નહીં. કેમ કે તેને તો એક નાયક ભાવનું જ અવલંબન છે. પર્યાયની કચાશ તો તે પર્યાયની યોગ્યતા છે, યથાર્થ જાણે છે. પર્યાયની યોગ્યતા જે જાણી અને નાયક ભાવમાં આહમ પણ કરતા, પર્યાયની યોગ્યતા વાત તો કેમ પર્યાય આવી છે એ મૂળતા એને થતી નથી. નાયક ભાવ હું છું એમ આવ્યું છે યથાર્થ દ્રષ્ટિમાં, માટે તે ગુંજાતો નથી. ત્યારે કહ્યું કે બાપા એમ રહેવા દો ભાઈ, શુદ્ધ જ્ઞાન સર્વને જાણે છે માટે તમે એમ રહેવા દો. બાપુ શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ છે, યથાર્થ છે. એટલે એ એક ભવે મોક્ષે જવાના છે વાતમાં કોઈ ફેર નથી. પોતે જ લખ્યું છે કે અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. આવી સમ્ય જ્ઞાનની મહિમા છે એની ખબર નથી. પણ જેના લક્ષમાં જ્ઞાન ગયું, જે જ્ઞાનમાં જેનું લક્ષ ગયું છે, બધાનું જ્ઞાન, તે જ્ઞાન બધાનો પત્તો લઈ લે છે, એવું જ્ઞાનનો સોપર પ્રકાશક સ્વભાવ છે. એટલે આ તાત્વિક ફેર છે,
બરોબર.
એ ફેર અહિયાં નિર્દેશ કર્યો છે કે આ તાત્વિક ફેર છે. તાત્વિક ફેર ક્યાંય પણ આવે મૂળમાં ફેર પડી જાય છે, જ્યાં મૂળમાં ફેર સમજણમાં પડે છે એટલે જ્ઞાન જ્યાં વિપર્યાસમાં આવે છે ત્યાં શ્રદ્ધાન અવિપરીત રહેતું નથી, શ્રદ્ધાન પણ ત્યાં આપોઆપ વિપર્યાસને પામે છે, એ સ્થિતિ છે. આ એક બોલ લીધો છે પણ એવા અનેક બોલ લીધા છે. તેનામાં ઉણપ નથી તેવી દરેક ગુણની શક્તિ છે. આવરણ છે એ પર્યાયમાં છે, ઉણપ અને કચાશ ને અધુરાશ છે એ બધી પર્યાયમાં છે. જે ગુણ છે અંદરમાં, જે શક્તિરૂપ તત્વ છે, એ ગુણની શક્તિ ક્યાંય ઊણી ન હોય, કોઈ ગુણની શક્તિ ઊણી ન હોય, સ સર્વગુણ નું સામર્થ અનંત છે. જેમ કે અગ્નિને બાળવાની શક્તિ કેટલી, કે જેટલું બળવા યોગ્ય હોય તે બધું બાળીને ખાક કરે, કેટલું બાળે અમુક હદે થાકી જાય કે એ વાત રહેતી નથી. જેમ જેમ બળવા યોગ્ય પદાર્થ એને મળે છે તેમ તેમ એનું સ્વરૂપ પ્રગટપણે વિશેષ વિશેષ જોવામાં આવે છે. તેમ જ્ઞાન ગુણ છે એની જ્ઞાન શક્તિ કેટલી, કે જેટલું કોઈ જ્ઞેય છે સર્વજ્ઞેયો જણાઈ જાય એવી જ્ઞાનની શક્તિ છે. લોકાલોકના અનંત પદાર્થો, અનંત સ્વભાવો, અનંત પર્યાયો, અનંત ક્ષેત્ર, એથી અનંત ગુણ હોય. લોકાલોક છે એથી અનંત એવા લોકાલોક હોય તો એથી પણ અનંત છે. શક્તિમાં ક્યાંય અધુરાશ કે ઉણપ હોય શકે નહીં, કે શક્તિને અંદરમાં કોઈ આવરણ હોય એવું બની શકતું નથી.
બરાબર.
આવરણ અને ઉણપ એ ગુણમાં કે ગુણની અંદર જે શક્તિ છે એને હોય શકે નહીં. ગુણમાં આવરણ નથી, ગુણમાં ઉણપ નથી. ગુણથી સ્વભાવથી આત્મા નિરાવરણ છે એમ કહેવું છે, અને સ્વભાવથી આત્મા પરિપૂર્ણ છે એમ કહેવું છે. અપૂર્ણ છે એ વાત નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના પરિપૂર્ણતામાં શંકા પડતી નથી. નિશંક છે, આઠ અંગમાં એ નિશંક પહેલો
નિશંક,
પોતે નિશંક છે કે હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું. મારા સ્વરૂપથી પરિપૂર્ણ હોવાને લીધે, એવી નિશંકતાને લીધે એ નિર્ભય રહે છે. પછી ભય છો? પોતાની પરિપૂર્ણતા પોતાના જ્ઞાનમાં હોવાથી બીજાની અપેક્ષા શું? પરદ્રવ્યની કે કોઈ સંયોગની એને અપેક્ષા નથી. તેથી નિકાંક્ષિત છે, નિશંકિત છે, અને નિકાંક્ષિત આકાંક્ષા નથી. આકાંક્ષા નહીં હોવાનું કારણ પણ પોતાની પરિપૂર્ણતા છે. પોતે જો પૂર્ણ છે તો બીજાની આવશ્યકતા નથી. આવશ્યકતા નથી માટે આકાંક્ષા નથી. માણસ નથી કહેતા ભલે ને એની પાસે ગમે તે હોય, આપણે હું આપણે ક્યારે એની પાસે કઈ લેવું છે
નહીં
એમ નથી કહેતા. તો એની ઉપેક્ષા થઈ ગઈ. એની સમ્યક દ્રષ્ટિને પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ ભાષમાન હોવાથી એને આખા જગત પ્રત્યે ઉદાસીનતા ને ઉપેક્ષા છે. ઉપેક્ષા છે એને, કોઈ આવશ્યકતા નથી કોઈ નથી. ગુણોને આવરણ નથી, વળી તેનામાં ઉણપ નથી, તેવી દરેક ગુણની સ્થિતિ છે. અનંત અનંત ગુણ છે જે આત્મામાં, તે સર્વગુણની એવી સ્થિતિ છે કે પોતાના સામર્થ્યને શક્તિથી બેહદ સામર્થ્યને ધરાવે છે અને અંદરમાં કોઈ આવરણ થઈ શકતું નથી, આવરણ ઉપજી શકતું નથી. સોનાને કાટ લાગે નહી, અગ્નિને ઉધઈ ન લાગે, ત્રણ ચાર બોલ લીધા. એમ આત્મામાં એ કઈ થતું નથી, આત્મામાં ઉણપ થતી નથી, આવરણ આવી શકતું નથી, આ બનતું નથી. ગુણના નામ લે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ગુણોનું, કરણ એટલે સાધન પણ લઈ લીધું છે, અનંતું સાધન છે. પોતાનું સ્વકાર કરવાનું પોતાનું સાધન નામનો ગુણ, શક્તિ, સ્વભાવ,
અનંત છે, ઊણો નથી, અધૂરો નથી એમ કે છે. એ આદિ ગુણો નું સામર્થ્ય એવું છે કે તેને આવરણ ન હોય અને તે અધૂરા ન હોય એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. આ ગુણની જાતિ નક્કી કરવા એક વાત એમાં બહુ ચાલી છે અનુભવ પ્રકાશમાં, કે ગુણની જાતિ જો શુદ્ધ, જો ગુણની જાતિ સિદ્ધ થાય તો સમ્યક પ્રગટે, સમ્યક ભાવ એને પ્રગટે. કેમ કે ગુણની જાતિ જો એને સમજાય તો એ સ્વભાવની જાતિ સમજાણી, સ્વભાવની જાતિ જેને સમજાણી તેને વિભાવની જાતિ સમજાણી. ગુણની જાતિ સિદ્ધ થાય તો વસ્તુની જાતિ પણ સિદ્ધ થાય. એ દ્રવ્યની જાતિ લઈ લીધી,
બરાબર.
જેને ગુણની જાતિ નક્કી થાય એને દ્રવ્યની જાતિ નક્કી થાય. કેમ કે અનંત ગુણ તે દ્રવ્યનું સ્વરૂપ છે, આખી વસ્તુની જાતિ નક્કી થઈ જાય છે એમ કહે છે. બહુ ઊંડો વિષય છે, જેના જાતિ નક્કી થવી જોઈએ. આની જાત શું છે, કેવી જાત છે, આ ગુણોની જાત કેવી છે, એમાંથી સ્વભાવ આપણને નક્કી થઈ જાય છે. સ્વભાવ જાતિ એમાંથી સિદ્ધ થાય છે, એમાં સમીપ ભાવ પ્રગટે છે. કેટલા બોલી વાત લીધા છે, બહુ સરસ બોલો લીધા છે. અનુભવ પ્રકાશ પણ ઘણા એવા બહુ સરસ બોલ લીધા છે, કેટલાય બોલી વાત લીધા છે. કેટલાક બોલ એવા છે ઊંડા ઉતરી જવા જેવા બોલ છે, એવા સરસ બોલો છે. અનુભવ પ્રકાશ હિન્દી જોવાઈ ગયું નૈરોબી ને નવરાશમાં, બધા બહુ બોલ ચાલ્યા હતા. શું કે છે કે અસ્તિત્વ વસ્તુત્વ કરતા કરણ આદિ ગુણોનું સામર્થ્ય એવું છે કે તેને આવરણ ન હોય તે અધૂરા ન હોય એમ નક્કી કરે, એનું સ્વરૂપ નક્કી કરે, સામર્થ્ય કેવડું કેટલું એમ જ્યાં નક્કી કરે. ગુણ એટલે શું, ગુણનું સામર્થ્ય શું, શક્તિ શું એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. આવી તાકાત દરેક ગુણની છે, આવો સમ્યક ભાવ સાધક છે. આમ ગુણની જાતિથી સમ્યક ભાવ પ્રગટ્યો તે સાધક છે, અને વસ્તુની જાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. વસ્તુની જાતિ સિદ્ધ થઈ જાય છે, પોતે જગતની અનંત વસ્તુમાંથી ભિન્ન વસ્તુભૂત પદાર્થ છે, પોતાની જાત નક્કી થઈ જાય છે જુદી, પોતાનું અસ્તિત્વ જુદું નક્કી થાય છે. પોતાનું અસ્તિત્વ જુદું નક્કી થાય છે તો અસ્તિત્વ કેવડું ને કેટલું, કે અનાદિ અનંત શાશ્વત હયાતી ધરાવનાર પોતાનું અસ્તિત્વ છે. અનાદિ અનંત એવી પોતાની મહાસત્તા, મહાસત્તાનું દર્શન છે એની અંદર, અસ્તિત્વમાં મહાસત્તાનું દર્શન છે. પોતાની સત્તા કેટલી મહાન સત્તા છે, અમિત સત્તા છે, જેને કોઈ મિટાવી શકતું નથી. માણસ નથી કહેતા દેશની અંદર રાષ્ટ્રીયતામાં કે ભાઈ અમારી અસ્થિ કોઈ નહીં મિટાવી શકે, અમારા રાષ્ટ્રની અસ્થિ કોઈ નહીં મિટાવી શકે. હવે તું તો અહીંયા જન્મો એટલે તારું રાષ્ટ્ર, હિન્દુસ્તાનમાં જન્મો એટલે તારું રાષ્ટ્ર ભારત, અને પાકિસ્તાનમાં જન્મીશ ત્યારે પાછું તારું રાષ્ટ્ર પાકિસ્તાન, ને ચીનમાં જન્મીશ તે બી પાછો ચીન માટે લડાઈ કરીશ.
આ રાષ્ટ્ર કેવું
રહ્યું, એમાં તારું ક્યાં રહ્યું? એક જેના માટે લડતો હતો એને એવું થાય છે. અહીંયા ભાવનગર માં હોય ત્યારે ભાવનગર માટે લડે, પાછો બદલી થઈને રાજકોટ જાય એટલે એ રાજકોટ માટે લડે, પાછો ભાવનગર ની સામે પડે. આવું થાય કેમ કે એ મારું થઈ ગયું. ત્યાં જે સંયોગમાં જાય છે, સંયોગી દ્રષ્ટિ હોવાની લીધે, પર ઉપરની દ્રષ્ટિ છે ને, એ સંયોગમાં એવું મમત્વ કરે છે કે એ સંયોગ સિવાયના બીજા સંયોગ તે પારકા ને આ મારા, આ મારા ને આ તારા, આ એમાંથી તકરાર થાય. તારું અસ્તિત્વ જો ને ભાઈ, તારી મા સત્તા છે, એ સત્તા તું ભૂલી જઈશ તો છૂટવાની નથી. તું પરમા ગોથા ખાઈશ, દુઃખી થાયશ, પણ તારી સત્તા તો બનેલી જે છે એ તો શાશ્વત જ છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. સવળી સમજણે સુખ છે ને અવળી સમજણે દુઃખ છે, આટલી વાત છે. જ્ઞાન થી, જ્ઞાન જ મુખ્ય ગુણ છે, કેમ કે જ્ઞાન થી આખો આત્મા અનુભવ ગોચર થાય છે. જ્ઞાન નું સામર્થ્ય કેટલું કે અનંત, કોઈ જ્ઞાન ને જાણે અથવા પોતાના પરિપૂર્ણ સ્વરૂપને સસંવેદનમાં લે, એ જ્ઞાન નું સામર્થ્ય છે. બસ એ એવો અભેદ કિલ્લો છે જ્ઞાન નો કે અંદર કોઈ માં પ્રવેશ થઈ શકતો નથી, વ્યાબાદ સ્વરૂપ છે. એ જ્ઞાન પોતાના સામર્થ્યને લઈને જાણતું હોવાથી જાણવા માટે એને કોઈ અન્ય સાધનની જરૂર નથી. જેણે એમ માન્યું કે આટલી અનુકૂળતા અને આટલા સાધનો હોય તો મારું જ્ઞાન કામ કરે, એને જ્ઞાનને સ્વતંત્ર માન્યું નથી. એને જ્ઞાનની પરાધીનતા પહેલેથી સ્વીકારી છે અને સ્વાધીનતા સ્વીકારી નથી. એને આત્માને પાંગળો માન્યો છે, પહેલાથી દુબળો ને નબળો ને પાંગળો એને માન્યો છે. એ પોતાની જાતિની ખુમારીથી પોતાનું સામર્થ્ય પ્રગટ કરી શકશે નહીં. જે સામર્થ્ય પ્રગટ કરવામાં અવલંબનભૂત કારણ પોતાની જાતિ છે, જાતિનું અહીંયા વજન ઘણું છે, આ ગ્રંથમાં જાતિઓની વાત અનેક જગ્યાએ છે, કેમ કે પોતાની જાત છે એ અવલંબનનો વિષય છે. મારી જાત આવી છે બસ, ખલાસ, એ કુમારી ચડે એ બીજી કોઈ રીતે ચડે નહીં, આ એનો નિયમ છે. એ અવલંબનભૂત વિષય છે. એટલે એમ કહે છે કે તું ગુણ ઉપરથી જો તારા ગુણની જાતિ નક્કી કર, તો એ વસ્તુની જાતિ સિદ્ધ થઈ જશે. એ નક્કી કરવું એ સમ્યક ભાવ છે, એ સાધક ભાવ છે. વસ્તુની સિદ્ધિ માટે, પરિપૂર્ણ સિદ્ધિ માટે આ ભાવ સાધક છે કે જાતિ નક્કી કરવી. ગુણ ની જાતિ ઉપરથી દ્રવ ની જાતિ નક્કી થઈ જાય છે. આમ ગુણ ગુણી નું ભેદ જ્ઞાન, ગુણ ગુણી નું જ્ઞાન ભેદ વાળું જ્ઞાન છે, એટલે એને ભેદ જ્ઞાન કહીએ. ઓલું ભેદ જ્ઞાન નહીં,
બરોબર.
તે અભેદ જ્ઞાન થવામાં સાધક છે. ભેદ નું જ્ઞાન તે અભેદ નું જ્ઞાન થવામાં સાધક થાય છે. અભેદતા સાધ્ય છે, ભેદ જ્ઞાન સાધક છે, અને અભેદતા સાધ્ય છે. કેટલાય બોલ્યામાં તો ઉતાર્યા છે, બહુ સારા કેટલાક બોલતો ઉતાર્યા છે. બહુ સારા એટલે કેટલીક તો એમણે અનુભવની જ વાતો ઉતારી છે. ચોખ્ખે ચોખ્ખો નિતરતો અનુભવ જ લીખો છે કે આ સાધક છે ને આ સાધ્ય થાય છે, આ સાધક છે ને આ સાધ્ય થાય છે. અંતરાત્મા સાધક છે ને પરમાત્મા સાધક છે. એટલે કે હું અંતર્મુખ થાવ છું ત્યારે મારી અંતર્મુખ થયેલી સાધક દશા મારા પરમાત્મા સ્વરૂપને સાધી લીએ છે, પકડી લીએ છે, અનુભવી લીએ છે. અંતરાત્મા સાધક છે અને પરમાત્મા સાધ છે, હાથમાં આવી જાય છે, સાધ છે એટલે પકડમાં આવી જાય છે. અંતર્મુખ થતા પરમાત્મા અનુભવ ગોચર થાય છે. ગુરુદેવના એક પ્રવચનમાં એવી વાત ચાલે છે કે સમ્યક દ્રષ્ટિને આ ઉણપ નથી કે દ્રવ્યગુણમાં ઉણપ નથી, પણ પર્યાયમાં તો એને ઉણપ છે ને. તો કે પર્યાયમાં નથી જાણે કે પર્યાયમાં એક ન્યાય છે, કેમ કે બધી પરમાત્મા દશા નથી પ્રગટી. પણ અહીંયા એમ કીધું કેમ કે અનુભવનું જોર લીધું કે અનુભવમાં તો એમ અનુભવે છે કે હું પૂર્ણ છું. અનુભવમાં કે અનુભવનો વિષય કેમ અપૂર્ણ છે, તો અનુભવમાં એમ આવ્યું કે હું પૂર્ણ છું બસ.
પછી
પછી પર્યાયમાં એમાં ક્યાં અધૂરું લેવું મારે કે આવો એક ન્યાય ખેંચો. વિદવત્તાથી જોયું તો એને એમ થાય કે આ ભૂલ કહેવાય. સમ્ય દ્રષ્ટિ પર્યાયમાં અધૂરો છે, ચોથા દિવસાને જઘન્ય દશા છે, કેવળી થશે ત્યારે પૂર્ણ થશે એ ખબર છે. હવે અહીંયા બીજી વાત તારા એના અનુભવની બતાવવી છે કે એ શું અનુભવે છે, કોને અનુભવે છે, કેવા સ્વરૂપને અનુભવે છે. કે પોતે પરિપૂર્ણ પરમાત્મા છે એનો અનુભવ કરે છે. એનો અનુભવ કરે છે એટલે કોકનો અનુભવ કરે છે એમ નહીં, હું પરિપૂર્ણ પરમાત્મા હું છું એમ પોતાનો અનુભવ કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, પૂર્ણ સ્વરૂપનો અનુભવ કરે છે. અનુભવમાં ભલે જઘન્યતા હોય પણ એનો વિષય થોડો અપૂર્ણ છે, વિષયની મુખ્યતાથી લેવામાં આવે છે. અત્યારે પૂર્ણ છું, સિદ્ધાલયમાં જવાનું થાય તે દીની વાત તે દી અત્યારે સિદ્ધ છું એનું શું. અત્યારે સિદ્ધ છું એ કોઈ ગપ્પો નથી, કોઈ જૂઠમૂઠ નો અનુભવ નથી એમ કે છે. એક તર્ક કર્યો છે એક શાસ્ત્રની અંદર પરમાત્મા પ્રકાશમાં કે ક્યાંક આવે છે કે સમ્યક દ્રષ્ટિ પોતાના સિદ્ધ સમાન આત્માનો અનુભવ કરે છે, પણ એ ક્યાં સિદ્ધ થઈ ગયો છે, આ એનો અનુભવ જૂઠનો અનુભવ નથી. તો કે નહીં, એનો જૂઠમૂઠનો અનુભવ નથી, એનો અનુભવ છે એ સત્ય છે, એનો આત્મા એવો જ છે, પ્રત્યક્ષ નો આત્મા એવો. પણ એને તો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે,
અનુભવ વાળા
એવી રીતે પ્રશ્ન ઉત્તર કરીને એ વાતને છેડીમાં નક્કી કરે છે. શું કહે છે કે અધૂરા ન હોય એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. આવી તાકાત દરેક ગુણની છે, આવો સમ્યક ભાવ સાધક છે, અને વસ્તુની જાતિ સિદ્ધ થવી તે
સાધ્ય છે,
સાધ છે. આમ વસ્તુની સિદ્ધિ થાય છે.
જય પરમ કૃપાળુ શ્રી કહા ગુરુદેવ નો, જય સનાતન દિગંબર જય ધામ નો, જય.